તારીખ 29 તેમજ 30/9/83 દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ ઉપર પૂજ્ય ભાઈશ્રીની તત્વ ચર્ચા.
પરિણામ સભા કર્યા તે બંને પ્રધાનતાથી અથવા દ્રષ્ટિની પ્રધાનતાથી જુદા થયેલ થયું, પરંતુ હવે જ્ઞાન સાચું કરે છે, દ્રષ્ટિકોણનું જ્ઞાન સાચું થાય છે, પરંતુ આખા દ્રવ્યની અપેક્ષા પીધેને એને એટલે દ્રવ્ય પર્યાયને એક કહેવામાં આવે છે, એક કરતા એમ નહીં ભિન્ન કરતા છે, પ્રમાણ એક કરતા
અને એ પૂરી
अतः ભગવાન તો આપણે સમજણ જાય ત્યારે ગુરુવારનો ટાઈમ હોય ત્યારે વિવરણ કરે, આપણી ખ્યાલ ત્યારે વણી ન કરે. ના તો અમેરિકામાં જાતના બાર રીતે બતાવે ગુરુદેવ આવે
ગેરમાન્ય
ઊંચી છૂટી જશે, માનિક બધી થઈ જશે, એનાથી લાભ માની છે, આ દવા છે, તમારો રોગ આ નથી થતો, આવું બધું માની તો મળી ઉજ્જવળ માની જશે, કોઈ રીતે આવશે.
એક સમયનો આનંદનો અનુભવ તો પકડવામાં આવતો નથી, પણ કેમ ખબર પડે વિચાર અને ભાઈ અનુભવ પોતાને ખ્યાલમાં આવે નહીં એમ થતું નથી, કેમ કે આનંદના અનુભવ કાળમાં મેડિકલ ઉપયોગ અસંખ્ય સમયમાં રહે છે, પરંતુ તે પરિણામ થયા કે નહીં એવો વિચાર કરીને તેમાં સંતોષ માનવો છે. અરે ભાઈ મેડિકલ જે પોતાનું વિકારી સ્વભાવની મુખ્યતામાં તેની મુખ્યતા કરે છે.
અરે ભાઈ અનુભવ પોતાને ખ્યાલમાં આવે નહીં એમ થતું જ નથી એવી બહુ ધ્યાન આપી શકે. ત્યારે એક સમયના આનંદનો અનુભવ તો પકડમાં આવતો નથી તો કેમ ખર કરે, કેમ કે પત્રકારે બહુ સાથે મળે છે ને અસંખ્યા સમયે એ આનંદ પ્રગટ થાય એ ઉપયોગમાં આવે અસંખ્ય સમય લાગી જાય એવો પત્રકારનો પ્રશ્ન છે. તો એને એમ કે અરે ભાઈ અનુભવ પોતાને ખ્યાલમાં ના આવે વેદન થાય ને એમ થતું જ નથી, પરંતુ તે પરિણામ થયા કે નહીં આગળ આવે, પરંતુ તે પરિણામ અનુભવના પરિણામ થયા કે નહીં આનંદ આવ્યો કે નહીં તો વિચાર કરી કરીને શું તેમાં સંતોષ માનવો છે. અરે સદાય એ વિકલ્પ રહે તો ખરી આનંદ તેની ભૂમિકા કરી નથી, આનંદ મૂર્તિ ક્યાં અને એક સમયનો પર્યાયનો આનંદ ક્યાં અનંતમાં ભાગે છે, પર્યાયનો આનંદ અનંતમાં ભાગે છે, એના કરતા અનંતનો આનંદ ઘેરો થાય છે. તો હવે એના પ્રકારનો મુખ્યતા હોય કે આનંદ નથી
વ્યક્તિ એવી પ્રધાન દુઃખ છે કે સ્વભાવમાં દુઃખ જાણતા જ બધા પરિણામ ચિંતા કરે છે.
દ્રષ્ટિ એવી પ્રધાન મુખ્ય ચીજ છે કે સમ્યક દર્શન એવું એક પ્રસંગ છે કે સ્વભાવમાં દ્રષ્ટિ જાણતા પરિણામ ચિંતા જાય ચારિત્રના જ્ઞાનમાં સુખના લિંગમાં બધા પરિણામ આપોઆપ ચિંતા જાય છે, એટલે કે સુધી જ નથી ઘટી જાય છે એનો વિકાસ અટોક થાય છે. સમ્યક વર્તન કરે કહ્યું તો બધા પરિણામનો વિકાસ આપતા આપતા
ગુરુદેવથી ગોળનથી મુશ્કેલી પણ છે, પરંતુ તેમના ગોળનમાં ઘરની જે કરુણા છે એના ન્યાયાધી છે. જેમ પિતાનો ઘર પુત્ર વગર ભોગવ છે તેમ ગુરુદેવથી પાછળથી મળેલા ન્યાયાધી
પરંતુ તેમના જ્વલનમાં વિકલ્પાત્મક જ્વલનમાં ચિંતનમાં વર્ણી જે કરુણા છે બીજાને કહેવાની સમજાવવાની તેમાં ન્યાય આદિ નીકળે છે. જેમ પિતાનું ધનપુત્ર સંબંધ ભોગવે છે તેમ ગુરુદેવજી પાસેથી મળેલા ન્યાય આદિને આપણે ભ્રમ વગર ભોગવ આપણે કાલ જેને પ્રેરણ કરી ભગવત આપે કરે
પરિણામથી પણ હિન્દુ ઉત્પાદિત ઉત્પન્ન કરે છે તે હિન્દુ
પરિણામ એની અપેક્ષાએ ફૂલ છે અને સ્વીકારી કરેલી સ્વભાવ છે તે તો દુઃખનો અતિ સૂક્ષ્મ સુસ્મૃતિ પણ કૃષ્ણ તત્વ સંસ્થા છે. એટલે પરિણામ કે હું છું એમ નહીં, પણ પોતાની ગ્રહ કરું છું એટલે પુષ્પ છે.
વીજળીનો ટાઈમ કાપતા જ ભય લાગે છે અને તેનાથી મોટા ઈચ્છે છે, પરંતુ ઉદાહી સ્વભાવમાં પ્રવેશ કરતા એવા આનંદની સંચના જે થાય છે કે તે આનંદથી પણ સંસ્કાર જાય છે.
એનો દ્રષ્ટાંત આપ્યો કે વીજળીના ટાઈમથી તો ભાગ લાગે, જેમ કે એમાં ઝટકો લાગે તો લોકો થતા અને આકુલતા થાય છે, અને જ રીતે પરંતુ સુધારી સ્વભાવમાં પ્રવેશ કરતા એવા આનંદની સંસ્થાથી અસંખ્યાત પ્રદેશ આવે છે કે તે આનંદથી કોણ કોણ ઘટવા જાતા એવો આનંદ. એ બધી આવી આનંદના ભજવતામાં જ જાઓ, આ બધી આવી આનંદના ભજવતામાં જાઓ, ખૂબ ખૂબ રૂપ એમાંથી બહાર નીકળવાનું મન કરે.
નાના ઉઘાડમાં રસ લાગે છે તો તત્વરસિક જનો કહે છે કે અમને કાળીબોલીમાં રસ આવતો, અમને કાળીબોલી સાત પક્ષી જેવી હતી.
એને શું થોડી થોડી વ્યક્તિ કઈ જગતની થોડી ઉઘાડમાં રસ લાગે છે તો સત્વરસિક જનો કહે છે કે અન્ય તારી બોલીમાં રસ આવતો નથી. અમે ભરીશું એની બોલી સાંભળી લે એમ કે છે કે તારી ભાષામાં અમને કઈ રસ આવતો નથી. અમને તારી બોલી સાત શક્તિ જેવી અપ્રિય લાગે છે, કોઈ જેવું મિત્રો બોલા
પોતાના સગર સ્વીકારી આત્મા હું જો એમાં સુધોગોસાનું પણ ગૌરતા રહે છે. સુધોગોસાનો પણ સમયે સમયે ઉત્પાદ નહીં થાય છે, મોટો સુધાર જોઉં છું.
અન્ય વ્યક્તિની પોતાને સગાઈ સ્વીકારી આત્મા શું ગાય શું એમ માને છે. હું તમને વ્યક્તિ છું એ કલ્યાણ કરતો જ નથી, હું ગાયક નિર્જરા અધિકારમાં પવિત્રતા પાય છે. ભાગતનો નિર્જરાધિકાર છે એમાં હું એવી સુધીમાં જે સમજાવ્યા છે. હું સમજણ વ્યક્તિ છું અને નિર્જરા વન છું અને નિર્જરા હું સ્વરૂપ છું રાખે છે. અન્ય વ્યક્તિની પોતાને સદા હંમેશા પોતાની આત્મા એટલે નાયક જ છું એમ જ માને છે. એના સંભામાં આવી કહ્યું છે હું ધૂળ ગીત છું, જેમાં ચિત્ત પ્રાણી પણ ગૌણતા રહે છે. એ જે તું એમ કહ્યું ને એ કહ્યું છે એમ નહીં, એટલે ચિત્ત કરી એમ ગૌણતા છે. ચિત્ત પ્રાણો પણ સમય સમય વિચાર થાય છે, હું તો સદા આપી દઉં છું. મને એ ચિત્ત પ્રજાની ગૌણતા કેમ છે કે સમયે સમય ઉત્પન્ન થાય છે, નાશ થાય છે, એટલે મને ચિત્ત પ્રજાની ગૌણતા છે. હું તો ગુરુ છું, કારણ છે દીકરીયાની ભૂમિકા કેમ છે મને તો સમય સમય એવું છે રહું છે. હું તો ધ્રુવ છું સદા અમારી પ્રતિભા
પોતાના માપથી બીજાને માપ કરો તે જ વ્યક્તિનો સ્વભાવ
છે. અન્ય કર્તન જેને થાય છે એ પોતાના માપથી બીજાનું માપ અનેક પ્રકારે કરી શકે. એક વાત બીજું અજ્ઞાની જીતે જે પ્રકારે ઈચ્છા દ્રષ્ટિ છે એ પ્રકારે બીજાનો માપ કાઢે છે. એ જ્ઞાનીનું માપ કાઢવા જાય તો પોતાની દ્રષ્ટિથી માપે છે. એ અજ્ઞાની જોતી છે જે ભગવાન તમે જીત કર્યા કરી દીધું, કેમ કે એની દ્રષ્ટિના કરતા બધું છે. એટલે કે સારું કામ નથી કરવું, એ તો કરવું જોઈએ. આ પહેરમાં જે કામ કરવું જોઈએ તે પ્રયોગ કરી દઈએ. પોતાનો જે અભિપ્રાય છે એ જ્ઞાની ઉપર તો થાતો તો અજ્ઞાન જોઈએ છે. પોતાની દ્રષ્ટિથી ગમે તો એ બધું ચાલતું છે. એવી દ્રષ્ટિ બધા 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 છે. હું વિચાર કરતા ક્યારે પણ બંધાણ નથી. તો પણ મને મુક્ત થયો એ તો ગાય પર્યાય ને મુક્ત થયો એ તો ખુશ છે. કારણ કે તે બંધાણ ગયો જેથી મુક્ત થયું નથી. પરંતુ મને તો મુક્ત થયું પણ તમને તો પ્રકાશમાં આવે છે ને એવી અપેક્ષા વાત નથી. હું તો બંધાણ જ નથી, એ તો કૃપા જ છે. હું મુકાણો હવે તમારે મને ગાય પૂજા કરી લાગે છે. આ સમય આપણા સમય એ તો વાત છે. પર્યાય ને મુક્ત કહે એ તો પર્યાય સમજાવી અને પર્યાય ને મુક્ત કારણ કે તે સમજાવી નથી. સમજાવી નથી અને મુકાણી નથી. બાદ બી છે જેથી મુક્ત કહે ઠીક છે. હવે તો મને તો મુક્ત કેમ ઠીક નથી. હું તો પ્રકાર મુક્ત હું બંધાણો છે થોડો નિકાલ છો. શ્રીમદજી આ વાત નિમિત્ત બોલતા કે દિગંબર આચાર્યની એકદમ ચીકી વ્યક્તિ છે. આવું છે કે આપને લોક થતો નથી તો લોક સમજાવ. આ નિશ્ચય લઈને કથન છે. જોવા વાળા કઈ કથન કહ્યું આ કથન છે તો નિશ્ચયની પ્રબળતા શું છે. નિશ્ચયની વાત છે જો પર્યાયમાં લાગુ કરે તો રખી પડે. પર્યાયમાં મુક્ત નથી થયો, દ્રવ્ય મુક્ત છે. દ્રવ્યને પર્યાયમાં રમત કાઢી એનાથી બહાર કઈ અવલોકન કરવા જેવું નથી. અને જે તો અવલોકન કરવા જાય તો અહીં છૂટી જાય. ક્યાં હું તું ફેકાડે માટે તું હવે બહાર જોઈ શકાય. તારે શું વેરા છે બધા તું બહુ છો તો તારા દઈએ ને તારા કહીએ ને વિવાદ કરે. અને એમ તને લાગતું હોય તો તું હરિયત નથી થઈ ગયો. ભગવાન તમે શું કરો છો તે કલાક તો કે હું તો મારા દ્રૌપદીને જાણ છું. લોકાલોકને જાણે કે કેવું અદભુત વાર કરું ઉચ્ચાર છે. અરે સાથે પોતાના આત્મા બે નહીં જે પ્રભાવનું વચન લખ્યું છે તો ભગવાન જે તમે કરો છો એ જ મારે આવું કરે. પ્રમાણની બહાર જાવું જ ને પ્રમાણ વાપસ નહીં. મને કહ્યું છે અઢારમી સાલની વાત છે. આ ઓગણચાલીસ ની સાલ છે. કેટલા વર્ષ છે મુનિવરો સામે નિર્વાણ તો વાત ઠીક છે. થોડાક ખીલો પાછા ભરતર થતો એ ભરતર આવ્યો તો તમે આપીએ પ્રગતિ યોગને કહે છે. બોલો નાની પર્યા એ તમે મોટા પાર જેવા પરમાત્માને સામે કોઈ થાય છે. પરમાત્માની સામે પર્યાલ થાય છે. પ્રગતિ ધોરીને કહે છે કે હું પણ સ્વયં કરશો. હું છો તો હું છું એ નથી. પર્યાય સ્વતંત્ર પણ કરતા થયું થાય છે. પતંગ ઉપર નહીં પતંગ હું પણ સ્વયં સચ્છું પરિવાર જોઈને નહીં કહે છે. હું પણ એટલે તું તો સચ્છો એ તો મને ખબર છે, પણ તું સચ્છો એટલે હું અસત છું એમ નથી. કોણ સમજુ રાખો? હું તો સચ્છો મને સમજું છે, પણ તું તું જ દ્રવ્ય સત છે એમ નથી. પર્યાય હું પણ સચ છું એમ છે. હું પણ કશું સચ છું એમ નહીં, સ્વયં પોતાથી સચ છું એમ, બીજાથી નહીં. સ્વતંત્ર છું, સ્વયં સચ છું, સ્વતંત્ર છું. દ્રવ્યનું અવલંબન લઉં છું, ફરી એક દિવસ ભજન કે તારું અવલંબન હું લઉં છું એ પણ અપેક્ષા કહેવા મારે છે. જેમ કે એમ કહેવાનું પ્રથમની પદ્ધતિ કેમ આવી એનું કારણ એમ કે પરતરફનું વર્ણ શું છે? પેલા કન્યા પરતર જાતું હતું કે પરતરફ આવી એ અપેક્ષા કહેવામાં આવે, એથી કહેવામાં આવે છે. કારણ છે હરે ચૂકાવે છે ખરેખર તો પરમથી પોતાના સ્વપદમાં છે. ઉત્પાદ સત વ્યય સત ધ્રુવ સત મહા સિદ્ધાંત. ઉત્પાદ ઉત્પાદથી છે, ઉત્પાદ ધ્રુવથી નથી. વ્યયથી તો ન હો પણ ધ્રુવથી પણ નથી. સત ઘણે કા ભર્યા એક એક સમયની કર્યો છે. પ્રગતિકારમાં આવે છે કે જ્ઞાનમય પણ લીધે સત અહેતુ વિલક્તિ ક્રિયા ક્રિયા કરું છે. પછી બધામાં ગોળમાં ગળીમાં બધાને સતા હોય છે, પણ ભર્યામાં સતા હોય છે. વિલક્તિ જાણવાની જે ક્રિયા થાય છે એ જાણવાની ક્રિયા સાક્ષરથી થતી નથી, એમ સ્વીકારી દ્રવ્યથી પણ નથી થતી. સત કયું સત સત અહેતુ કહ્યું ને નિમિત્તે નિકટ અને પોતાના સ્વીકાર સ્વભાવથી પણ નિકટ એક સમય નીકળ્યો છે. આવો જે સત્યો જેને સ્વીકાર કરે છે એને કરતા બધું છૂટી જાય અને જ્ઞાતા બની જાય. સપના સ્વીકારમાં ધર્મ છે.
આપણે શું રમત ગુજરાત
થવાનો એનો છતા હતો, એનો છતા હતો એટલે એનું મુખ આપણે જાય
એટલી માત્ર વાત છે. જે ઉદ્યોગ પરમાર લીધે છે એને સમાજ જોવાનો
ઘર તરફ જાય તો ઉપયોગ જાય છે. એને બધું શું કર્યું સર? પૂરું તો વારંવાર આપે ઘરથી પ્રશ્ન સમય એટલું ખર્ચ બસ એટલી માત્ર વાત છે. જે ઉપયોગ કર્મા જીતે છે, કર્મે પ્રસિદ્ધ કરે છે, કર્મની જ્ઞાનનું અવલંબન લઈને પ્રયત્ન કરે છે તેને સમય જીતાવાનું છે. કેમ જીતતો નથી એની શ્રદ્ધામાં છે કે હું તમને જાણું છું એ સમય આવે જ નહીં છે. લાભ ઉપાય કરે બધા ખોટી છે એટલે ઉપયોગ વધારે મન કરે. જીવાનો વિશેષ નથી કરતો એટલે ઉપયોગ વધારે મન કરે. સમાજની મિત્રા દ્રષ્ટિની આ એક ભૂલ છે. અનુભવ કેમ થતો નથી એને શુદ્ધાનું કર્ય છે. નિષ્ઠા ફળ નથી હું શું તમને જાણું છું. તમને આપતી બધા કરવાનું સમજાય વિષય આવતો ચાલુ ચાલુ થાય. મેં કહ્યું કે તારકભાઈને ગુરુદેવે સ્વાધ્યાય મંદિરમાં કહ્યું જે પરમેવને આત્મા જાણે છે એમ અમારે કેવું પડે છે એ ખપે છે. એ શબ્દો આમાં એવા બધું એક વખતના અવારે એટલું તમને લાગશે.
શુદ્ધ નહીં થી નિશ્ચય નહીં થી જ્ઞાન પરને જાણે જ નહીં. વ્યવહાર નહીં પરને જાણે છે એ તો નિશ્ચય હોય તો વ્યવહાર કહેવાય, પણ નિશ્ચય નથી ને વ્યવહાર નથી. નિશ્ચય નહીં એ શું છે? રાગ ને જાણવાનું સર્વથા આંખ બંધ કર તો દ્રવ્યાર્થિક ની આંખ ઉગાડેલા ચશ્મા વાળે તને આંખ વાળે જણાશે. આવો તો પાઠ છે, આનાથી વધારે શું આધાર જોઈએ? કઈ આધાર ની જરૂર નથી. 114 ગાથા વાંચી પણ એને નિષેધ નથી આવતો. એક રીતે માંડીને આ સુધીનો અનુભવ છે પરને જાણવાનો, એને અનુભવ છે. વિષય અને કશાય બેનો અનુભવ છે. એટલે પરને હું જાણું જ છું એવો અનાદિનો અનુભવ છે. એ અનુભવને જે આગળ રાખ્યો અને પછી કહે છે કે અમને અનુભવ થાય નહીં. ક્યાંથી થાય? પર પદાર્થને જ્ઞેય બનાવવાની ભાવના. આત્મા તો જ્ઞેય બહેનો નહીં બને ક્યાંથી? જ્યાં જ્ઞેય થાય તું ત્યાં ઉપયોગ જાય. શ્રદ્ધામાં એમ છે કે આ મારું જ્ઞેય ને હું જ્ઞાન, તો જ્યાં જ્ઞેય થયું છે માન્યતામાં તમારો ત્યાં ઉપયોગ ક્યાં કરીએ જ નહીં ને. અને પર પદાર્થ જ્ઞેય થાય અને અહીંયા જ્ઞાન હોય તો અનુભૂતિ ત્રણ કાળમાં ન થાય. કેમ કે જ્ઞેય ભિન્ન ને જ્ઞાન ભિન્ન કર્યું. વેદ્ય વેદક એક હોય તો અનુભવ થાય. વેદ્ય પણ પોતે ને વેદક પણ પોતે, જણાયો પણ પોતે ને જાણનારો પણ પોતે. એક આત્માના બે ધર્મ છે એમ સ્વીકારે કરવો થઈ ગયા. અહીં રાખ્યું જ્ઞાન, અહીં રાખ્યું જ્ઞેય. આ ઉપયોગ જે બહિર્મુખ થાય છે એનું આ કારણ, અંદર ઝૂકતો નથી. આ કે અનાદિના મિથ્યા સંસ્કાર છે. હા હા હા, એમાંય જાણવાનો નિષેધ કોઈ દી કે સ્વભાવ છે મારો. ભાઈ પરને જાણવું તારો સ્વભાવ હોય તો આનંદ આવ્યો. હે, એ શું દે જવાબ? પ્રમાણિકપણે જવાબ દેજે ભાઈ. પરને જાણવું આત્માનો સ્વભાવ છે એમ જો તું કહેતો તો મારો પ્રશ્ન છે કે સ્વભાવ હોય પરને જાણવું તો પરને જાણતા આનંદ આવવો જોઈએ. આમાં શાસ્ત્ર કાઢીને વાંચવાની ક્યાં જરૂર છે? શાસ્ત્રના આધારની ક્યાં જરૂર છે? તો તારા વેદનથી કહી દે કે ના આનંદ નથી આવ્યો તો પરને જાણવું સ્વભાવ નથી, સ્વને જાણવું સ્વભાવ છે. અમે કહીએ છીએ કે તને આનંદ આવશે. હે, સ્વને જાણતા આનંદ આવશે કે આવશે? જા પોતાની વાતને છોડવી નથી અને ધર્મ કરવો છે. હવે આમાં ક્યાંથી ટેકાણું પડે? પોતાની માન્યતા જે પડી હોય પકડ ના દીધી એ છોડવી જોઈએ. કરતા માને છે પરનો, પરનો જ્ઞાતા માને. 378
વાત એમ છે કે જેટલું તીવ્ર દુઃખ વિચારી પડે એમાં લાગે તેટલી શીઘ્રતાથી માર્ગ પ્રાપ્તિ થાય. ઓછું દુઃખ લાગે વાર લાગે.
હવે તો કે છે કે આ વિકલ્પનું દુઃખ સહન થતું નથી. એવી એને દુઃખ લાગે જ્યારે વિકલ્પ માત્રમાં, ત્યારે એ વિકલ્પ તૂટીને જે વિકલ્પ અનુભવ થાય. પણ ક્યાંક ને ક્યાંક વિકલ્પમાં એને સુખ શાંતિ વિસામાં જેવું લાગે, સુખ લાગે, શાંતિ લાગે, વિસામો લાગે, કંઈક ઠીક લાગે, તો એ ક્યાંથી એનો ત્યાગ કરે? દ્રષ્ટિમાંથી ત્યાગ કરી શકે? કૃપાની અંદર ચાલ્યા જાવ. એ ધ્રુવ છે, એ ગુફા છે, એ ગુફામાં એર કન્ડિશન ચાલ્યા જાવ. પરણતીને એમાં જોડી ગયો એમ, ત્યાં આનંદ અને સુખ ના નિધાન ભેરા છે. એને નિત્ય ભોગવો, આનંદ ભોગવો. 380 પુરુષાર્થ તો ચારિત્ર માં છે, દ્રષ્ટિમાં શું પુરુષાર્થ? એમ પોતે તર્ક કર્યો, એને પોતે પાછો પ્રશ્ન કરે છે, શું દ્રષ્ટિમાં પુરુષાર્થ નથી? ઉત્તર, દ્રષ્ટિમાં પુરુષાર્થ તો છે. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં સ્વભાવની સન્મુખ થઈ અને સ્વભાવનું અવલંબન લઈને અનુભવ કરવો, એટલો પુરુષાર્થ તો છે. પરંતુ ચારિત્રની અપેક્ષાએ બહુ ઓછો પુરુષાર્થ છે. એમ કોની અપેક્ષાએ ઓછો પુરુષાર્થ? ચારિત્રમાં તો મોટો પુરુષાર્થ છે. સ્વભાવમાં ટ્રી જવું, એમાં અનંતો પુરુષાર્થ, આના કરતાં અનંતનો પુરુષાર્થ. કેમ કે સાક્ષાત મોક્ષનું કારણ છે ચારિત્ર.
ગુરુબી લક્ષ્મણભાઈ નું પ્રવચન, શુક્રવાર તારીખ 30/9/83, 381 થી આગળ.
બીમારી ની વ્યાખ્યા આ પ્રકારે, જો બહાર માં ને બહાર માં ફરતો રહે છે, બસ તે જ બીમારી છે.
શરીરની બીમારીની વાત નથી, આત્માની બીમારી એ છે કે ઉપયોગ બહારમાં ને બહારમાં ફરતો રહે છે. બહારમાં ને બહારમાં ટકતો ન રહે, ફરતો રહે. આત્મામાં ટકતો રહી જાય અને બહારમાં ફરતો રહે. જ્ઞેયથી જ્ઞાનતર, જ્ઞેયથી જ્ઞાનતર ઘૂમરી ખાધા કરે. અને એ જ ખરેખર બીમારી છે, એ અશુદ્ધ ઉપયોગ થઈ ગયો, ઇન્દ્રિય જ્ઞાન થઈ ગયું. 382
નિવૃત્ત સ્વરૂપની તરફ જવું છે, તેથી બહારમાં પણ નિવૃત્તિ
જાય. સમ્યક દ્રષ્ટિ છે એને મુક્ત સ્વભાવ, નિર્વૃત્ત સ્વરૂપ છે ભગવાન આત્મા, એ તો નિવૃત્ત છે. ત્રણેય કાવ એના તરફ જવું છે જેને, તો તેથી બહારમાં પણ નિવૃત્તિનું જ લક્ષ જાય છે. બહારની પ્રવૃત્તિ બોજારૂપ લાગે છે, બહારની પ્રવૃત્તિ ગમતી નથી. પ્રવૃત્તિ આવી પડે પણ બહારની પ્રવૃત્તિ, બહારની પ્રવૃત્તિ એટલે બહારની પ્રવૃત્તિ અને અંદરમાં જે રાગની પ્રવૃત્તિ થાય એ પણ ગમતી નથી. એનાથી પણ નિવૃત્ત થવું છે એમ. બહારમાં પણ નિવૃત્તનું જ લક્ષ એ છે. એટલે સ્વભાવમાં ઠરી અને આ જે વિકલ્પની જાળ ઉઠે છે એનો પણ અભાવ ક્યારે થાય એમ. 383
નિવૃત્તિમાં એકાંતમાં આચાર્યોના શાસ્ત્ર વાંચીએ તો તેમાંથી ઘણી વાતો નીકળે છે. તેમાં તો ઘણું ભર્યું છે. આચાર્યોના જે શબ્દ છે ને, તે આનંદના ગુણ ગુણ છે. એક એક શબ્દમાં આનંદના ગુણ ગુણ ભર્યા છે. આનંદના ગુણ ગુણ ટકે છે, તેથી રસ આવે છે.
બરાબર છે. કેટલું બહુમાન કર્યું શાસ્ત્રોનું, અને નિવૃત્તિમાં બેસીને આચાર્યોના શાસ્ત્ર જો વાંચી અધ્યયન કરીએ તો તેમાંથી તેમાંથી ઘણા ભાવો નીકળે છે. ઘણી વાતો નીકળે છે એટલે ઘણા ભાવો એમાંથી પ્રતિભાસ થાય છે કે એમાં મોટો દરિયો ભર્યો છે એમ. તેમાં તો ઘણું ભર્યું છે. આચાર્યોના જે શબ્દ છે ને, તે આનંદના બુંદ બુંદ છે. એક એક શબ્દ મેં આનંદ ધરે છે અંદર એમ. એવો કુદરતી નિમિત્ત નૈમિત્તિક બેળ થાય છે કે જ્યાં પોતાને આત્માનું લક્ષ થયું અને એમાં શાસ્ત્રની વાત વાંચે છે તો વધારે એમાં આનંદ આનંદ એને આવતો જાય છે. આત્માનો આશ્રય વધતો જાય છે ટૂંકામાં, કેમ કે આત્માના આશ્રય જ આનંદ આવે. એક એક શબ્દમાં આનંદના બુંદ બુંદ ભીરા છે. હા, એ આનંદ મૂર્તિ તરફ જ જવાનું કહે છે. અને આનંદ મૂર્તિ તરફ જ જાય છે એટલે અહીંયા આનંદ જરે છે, એટલે શબ્દમાં પણ આનંદ જરે છે. નિમિત્તમાં એમ કહેવાય, આનંદના બુંદ બુંદ ટપકે છે તેથી રસ આવે છે. બકરમ ચરેચર કહે છે નિયમસારમાં આચાર્ય ભગવાન 384.
મને તો એવી આદત પડી ગઈ છે કે બહારમાં ગમે તેટલો ખંડદાટ હોય, પરંતુ મને તો અહીં અંતરમાં ગોળન ચાલે છે ને, તેથી તે બાજુનું લક્ષણ તે ખંડદાટ પસંતો છે.
ગભરાટ ભલે બહારનો હોય કે મેટની પ્રતિકૂળતા હોય, તો પણ મને એમાં કઈ નડતો નથી. કેમ કે આ બાજુનું લક્ષ છે. મને તો એવી આદત પડી ગઈ છે કે બારમાં ગમે તેટલો ખટપાટ હોય, પણ મને તો અહીં ચાલે છે ને અંતરમાં ગોલન પરણતીનું એટલું ચાલે છે કે બહારનો ખંડદાટ એની પરણતીનું હરણ કરી શકતું નથી, કે એની પરણતીમાં કંઈક મચક આવી જાય બહારના ખંડદાટથી, કાર્યમાં મચક આવે એમ છે નહીં. એમ કે અમારે તો અંતરમાં ચાલે જ છે પરણતી, અને તેથી તે બાજુનું લક્ષ નથી. અંદરમાં વલણ છે, પરિણતિ અંદરમાં જઈ રહી છે, તેથી બહારના ખદબડાટ તરફ અમારું લક્ષ જતું નથી. એમ આમ તો ખદબડાટ પસંદ જ નથી, પણ આવી પડે કદાચ તો પણ ઉપેક્ષા છે એની, સ્વભાવની અપેક્ષા વિશેષ જોર છે, ચાલે છે. પરિણતિનું જોર આત્મા તરફ વધારે છે એમ, એટલે બહારના ખદબડાટની વાત અમને કાંઈ નડતી નથી અંદર જવાબ. નારકીના જીવોને પણ આ સ્થિતિ હોય છે, બહારનો ખંડબ્રાટ ગમે એટલો સુંદર છે, પરથી નિરપેક્ષ છે પરિણતિ. ઉપયોગને કોઈ હરણ કરી શકતું નથી, શુદ્ધ ઉપયોગને શુદ્ધ પરિણતિને કોઈ બહારના સંયોગ હરણ કરી શકે. 386. એટલું દ્રષ્ટિનું જોર જોરદાર હોય છે કે પરિણતિમાં એ પ્રકારની મચક આવે જ નહીં. મચક આવે એ પરિણતિ આત્માની નથી. 386.
મને તો એકાંત માટે સમય ન મળે તો તેને જ પડતું નથી.
85. મને તો એકાંત માટે સમય ન મળે તો ચેન જ પડતું નથી. એના બે અર્થ. મને તો એકાંત માટે સમય ન મળે એટલે કે સ્વભાવ તરફ ઢળી જવા માટે સમય ન મળે અને કંઈક વિકલ્પ બહાર આવે તો ચેન જ ન પડે. અને બીજું, બહારની પ્રવૃત્તિમાં રોકાવું પડે અને ધ્યાનનો મારો કાળ હોય બેસવાનો, અને એ જો એકાંત ન મળે તો પણ મને ગમતું નથી. કેમ કે એ બરાબર ધ્યાનમાં બેઠા છે અને કોઈ સગાવાલ આવી પડ્યા તો એ એકાંતમાં ખલેલ પડે છે, પરિસરા એવો જાણે છે, એમ ઉપસર્ગ ગણે આવી પડ્યું મારા ઉપર એમ જાણે. પછી કોઈ મુમુક્ષુ આવે ને તો ઉપસર્ગ લાગે એને, એવી સ્થિતિ છે. ભાઈ તત્વ સમજવા આવે છે તોય તો કે ઉપસર્ગ છે. એટલું એમાં એને નુકસાન થાય છે. એવી અલૌકિક સ્થિતિ આ પુરુષની. 386.
પ્રશ્ન. ઘરવાળાની બધી જાતની પ્રતિકૂળતા હોવાથી પોતાનું કામ કેમ કરવું? ઉત્તર. પોતાની અંદરમાં બેસીને પોતાનું કામ કરો. તે પોતાનું કામ અંદરમાં બેસીને કરવામાં ન ઘરવાળા જાણશે, ન બહારવાળા જાણશે. આપણે શું કરીએ છીએ અને ક્યાં છીએ તે પણ કોઈ નહીં જાણે. એ રીતે અંદરમાં પોતાનું કામ થઈ શકે.
બારમાં ઘરવાળાની પ્રતિકૂળતા હોય તો કંઈ નડતી નથી. તારી રુચિ નથી ને આત્માની, એ તને નડે. આત્માની રુચિ હોય તો કઈ બહારની પ્રતિકૂળતા નડતી નથી. રુચિ આત્માની નથી અને પછી તું પ્રશ્ન કરે કે બહારના ઘરવાળાની પ્રતિકૂળતા છે એટલે અમે કામ નથી કરી શકતા. તારો દોસ્તો તું જોતો નથી,
સમજણ પણ આવી જશે.
સમજણ ન હોય, ઓછી સમજણ હોય તો શું કરવું? તો કે છે, અરે તીવ્ર રુચિ આત્માની જો જાગશે, ધગશ એટલે રુચિ જાગશે કે મારે આત્મા જ જોઈએ છે, આત્મા સિવાય બીજું કઈ જોતું જ નથી, તો સમજણ પણ આવી જશે. આના માટે ગુરુદેવે એકવાર એમ કહ્યું હતું, સાંજના 6 વાગે પહેલા બેસતા હતા, ઘણા વર્ષ પહેલાની વાત, ત્યારે જ્યારે જ્યારે હું સોનગઢ જાઉં તો સાંજે ગુરુદેવ બેઠા હોય ત્યારે જાઉં, થોડીક વાર બેસું. એમાં એક ગુરુદેવે એકવાર એવી વાત કરી કે પૂર્વની લબ્ધિ ઉઘાડ ઓછી હોય, સમજણ જ્ઞાનનો ઉઘાડ જે ઓછો લઈને આવ્યો હોય પૂર્વનો, તો જેટલો ઉઘાડ હોય એટલો જ સામાન્ય રીતે થાય, એ સિવાય પછી વધે નહીં. પણ જો આત્માના લક્ષપૂર્વક એ તત્વ અભ્યાસ કરે તો લબ્ધિ વધી જાય. 40 ડિગ્રી નો ઉઘાડ લઈને આવ્યો હોય તો વધારે વધારે 40 ડિગ્રી થઈ શકે, 41 ન થાય, પણ આ તો લબ્ધિ વધી જાય, 80 થઈ જાય, એટલે 80 સુધીનો ઉઘાડ થઈ જાય. એટલે એમ કહે છે કે જો તીવ્ર ધગસ હશે શુદ્ધાત્માની પ્રાપ્તિની રુચિ કરવાની કે શુદ્ધાત્મા સમજવાની, શુદ્ધાત્મા સમજવો છે એવી રુચિ હશે તો શુદ્ધાત્મા સમજાય એવી સમજણ થશે. જેને જે પ્રકારની રુચિ હોય એ પ્રકારનો ઉઘાડ વધે, જેને જે પ્રકારની રુચિ હોય એમાં લાગે તે પ્રકારનો ઉઘાડ એનો એટલો વધે છે. એમ આત્માને સમજવાની જો ભાવના જાગશે તો તને આત્મા સમજવાનો ઉઘાડ આવશે, તને સમજાઈ જશે આત્મા. એવી સંતો ઈચ્છા
દેવાદી અને સ્ત્રી આદિ બધા એક અશુદ્ધતાના જ નિમિત્તો છે અને શુદ્ધતાનું નિમિત્ત તો એક પોતે જ છે.
દેવ આદિ એટલે અશુદ્ધ શબ્દ વાપરો છે ને, અશુદ્ધ ના એક શુભ અને અશુભ બે ને અભેદ કરીને અશુદ્ધ કરી નાખ્યું, એના આપણે બે ભાગ પાડીએ તો દેવ આદિ દેવગુરુ શાસ્ત્ર છે એ શુભ ભાવ નું નિમિત્ત છે અને સ્ત્રી કુટુંબ પરિવાર એ પાપ નું નિમિત્ત છે. પણ એને બે ને જો અશુદ્ધતા નું નિમિત્ત કહીએ તો એ સમાન કોટીમાં અશુદ્ધતા નું નિમિત્ત છે, શુદ્ધતા નું નિમિત્ત પણ નથી. પણ એમાં આવે કે સમ્યક દર્શન નું નિમિત્ત છે, એ તો શુદ્ધતાનું નિમિત્ત કહેવાય, એ પ્રશ્ન થાય ને, એમ નથી. તું પરનો આશ્રય કરજ તો એમાં તને અશુદ્ધતા જ પ્રગટ થશે, અને જો સ્વનો આશ્રય કરીશ તો એમાં શુદ્ધતા જ પ્રગટ થશે. હવે એક પ્રશ્ન આવ્યો આજ કે શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે એ ભૂતાર્થને આશરે પ્રગટ થાય છે, તો એને કોઈ એમ કહ્યું કે વ્યવહાર છે, તો એ કઈ રીતે સત્યાર્થ છે એમ? તો એમાં એમ છે કે જ્ઞાનચંદભાઈ પણ એકવાર આ વાત કરી કે ભૂતાર્થનો આશ્રય કરે ત્યારે શુદ્ધતા પ્રગટ થાય, ઓ બાત મેરે કો ખટકતી હૈ, એ 18 સાલમાં કહ્યું હતું એને. તો ઈસુ એનો મર્મ એવો છે કે જેમ રાગની પર્યાય પર્યાયમાં રાગ થવાનો સકા હોય, રાગ થવાનો જ્યારે સકા હોય છે એનો પોતાની પર્યાયનો સકા, રાગની ઉત્પત્તિનો સકા હોય છે, ત્યારે એને પરનું લક્ષ હોય છે. ત્યારે એમ કહેવાય કે પરનો આશ્રય કરતા રાગ ઉત્પન્ન થયો, ખરેખર રાગ ઉત્પન્ન થાય ત્યારે એને અનુકૂળ નિમિત્ત, પરનું અનુકૂળ નિમિત્ત હોય છે, પરના લક્ષ પરનું લક્ષ જ જાય. તો પરના આશ્રયે કર્મના ઉદયમાં જોડાતા રાગ થયો, કર્મને વસ્થ્યો માટે રાગ થયો, પણ રાગ થવાનો એનો સ્વભાવ હતો ત્યારે એને નિમિત્તનું જ વલણ જાય, નિમિત્તનું જ અવલંબન જાય, નિમિત્તનું લક્ષ હોય ત્યારે એમ કહેવાય કે પરના આશ્રય રાખ્યો, પણ ખરેખર રાગનો સ્વભાવ હતો. એવી રીતે એ તો દ્રષ્ટાંત આપ્યો, એવી રીતે જ્યારે સમ્યક દર્શનની પર્યાયનો સ્વભાવ છે એ પર્યાય સત અહેતુક છે, એના સ્વ અવસરે એનો જન્મ થાય છે, એનો જન્મ થવાનો પણ નિશ્ચિત કાળ થઈ ગ્રહ્મત પર્યાયમાં. ત્યારે એ સમ્યક દર્શનની પર્યાયનો શુદ્ધતાનો સ્રતાળ છે, ત્યારે એનું લક્ષ આત્મા તરફ જ જાય, એનું લક્ષ નિમિત્ત તરફ હોય જ નહીં. ત્યારે ભૂતાર્થનો આશ્રય કર્યો ત્યારે સમ્યક દર્શન થયું એમ કહેવાય. એવો એમાં હેતુ છે. માટે આમાં શુદ્ધતાનું નિમિત્ત તો એક પોતે જ છે. નિમિત્ત એટલે કારણ, કારણ એટલે આશ્રયભૂત કારણ. શુદ્ધતાનું આશ્રયભૂત કારણ તો પોતાનો ભગવાન આત્મા. આત્માના આશ્રય સિવાય શુદ્ધતા ત્રણ કાળમાં પ્રગટ થતી છે. પણ જ્યારે એ બે સતને જુદું પાડવું હોય ત્યારે આનાથી આ થાય છે એમ નથી, એનાથી એ થાય છે, ત્યારે એમાં કોણ નિમિત્ત કારણ છે કે શુદ્ધાત્માનું અવલંબન બસ એટલો એમાં હેતુ છે. બે સત ચિત કરવો હોય તો, કેમ કે પ્રવચન સારમાં ઉત્પાદને સત, વ્યય સતને ધ્રુતને સત કહ્યા, અને એની જન્મ ક્ષણ છે પર્યાયની પ્રગટ થવાની. વિકાર અવિકાર બધામાં લઈ લો. સ્વાધ્યાય મંદિરમાં મેં કહ્યું કે આ વાત મને 18મી સાલમાં સોગાનીજીએ કરી હતી કે આત્માનો આશ્રય કરે ત્યારે પર્યાય શુદ્ધ થાય છે. એ વાત મેં એક ખટકી, એ વાત આપના શ્રી મુખેથી આ જ વાત આવી. જ્યારે પર્યાય સત હેતુ છે, સત હેતુ કે તો પરની પણ અપેક્ષા નથી અને ત્રિકાળી દ્રવ્યની પણ એમાં અપેક્ષા નથી. દ્રવ્યનો દાતા નથી. યોગસારમાં લખ્યું કે મતિસુતનો દાતા, મતિસુત એટલે અતિન્દ્રિય જ્ઞાન. જે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે આત્માને પ્રસિદ્ધ કરતું, એ જ્ઞાનની પર્યાય નો દાતા શ્રી ગુરુ તો નથી, પણ પોતાનો ભગવાન આત્મા પણ દાતા નથી. એટલે પર્યાય સત અને અહેતુ પ્રસિદ્ધ કરી. અમિત ગતિ આચાર્યનો યોગસાર છે, એમાં સંવર અધિકાર છે, એમાં 19 નંબરની ગાથામાં છે. પર્યાય સત અને અહેતુ ક્યાં હોય કે આનાથી આ થાય એમ ક્યાં આવીએ, આવે જ નહીં ને, આવે જ નહીં. પણ એ વખતે એનું લક્ષ ક્યાં છે કે ત્રિકાળી દ્રવ્ય ઉપર, એટલે ત્રિકાળી દ્રવ્ય ઉપર લક્ષ છે. એટલે ત્રિકાળી દ્રવ્યને આશરે, ભૂતાર્થને આશરે સમ્યક દર્શન થયું, સમ્યક જ્ઞાન થયું, ચારિત્ર થયું એમ કહેવાય. બે કથન પોતપોતાની અપેક્ષા એ છે, એ સત્ય છે. આચાર્ય ભગવાનનું કથન છે, ભૂતાર્થને આશરે સમ્યક દર્શન થાય એ પણ 100% સત્યાર્થ છે એમ. કેમ કે એનું એનું જે પર્યાયનું વલણ દ્રવ્ય ઉપર આવી ગયું છે, જે નિમિત્ત ઉપર ને રાગ ઉપર ને ભેદ ઉપર ને શરીર ઉપર હતું એવા વલણ છૂટી ગયું છે. પણ એ સહજ એ પ્રકારે એ બનાવ બને છે. એનું લક્ષ દ્રવ્ય ઉપર છે, સન્મુખ બસ 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 એટલું છે. પર્યાયનું કારણ પર્યાય કાર્ય થયું ત્યારે એનું લક્ષ ક્યાં હતું કે શિકાળી ગયું, એના આશ્રય થયું એ બરાબર છે. બે વાત એના સ્થાન ઉપર બરાબર છે. હું રાગી છું એ પણ પુરુષાર્થ છે ને, ભલે ઊંધો, એ પણ પુરુષાર્થ છે. હું રાગી છું, હું મનુષ્ય છું, એવો મિથ્યા દ્રષ્ટિનો વિપરીત પુરુષાર્થ ચાલે છે સમય સમય પર્યાયમાં. હવે જ્યારે એ સત્ય પુરુષાર્થમાં આવે છે ત્યારે હું જ્ઞાયક છું એમ જે શ્રદ્ધા જ્ઞાનમાં જે આવ્યું એ જ પુરુષાર્થ થયો. હું જ્ઞાયક છું એમ આવ્યું ને શ્રદ્ધા જ્ઞાનમાં, તો એ પુરુષાર્થ થયો. પુરુષાર્થ એટલે કે એ પર્યાયે શુદ્ધતાની રચના કરી, શુદ્ધતાની રચના કરનાર પર્યાયથી પર્યાય રચે છે. ત્યારે હું જ્ઞાયક છું આવ્યું તો સહજપણે શુદ્ધતા પ્રગટ થઈ આવી ના રહી. હું પર્યાયને કરું એમ નહીં, હું જ્ઞાયક છું બસ. પેલા રાગ હું છું, પર્યાય દ્રષ્ટિથી એમ લાગતું હતું, પર્યાય દ્રષ્ટિથી દુઃખ આવતું હતું, ત્યાં દ્રવ્ય દ્રષ્ટિ થઈ ત્યાં આનંદનો વેદન આવે છે. સહજનો અર્થ એમાં અકર્તાપણું છે. કર્તા બુદ્ધિથી શુદ્ધતા પ્રગટ થતી નથી, ઉલટી એ મિથ્યા સુદ્રઢ થઈ જાય છે. સામાન્ય સત ચૈતન્ય સામાન્ય અકર્તા જ્ઞાયક લક્ષ્મણ ના આવે તો આ પર્યાય સત અહેતુક છે એ ખ્યાલમાં ના આવે. હું એનો કરતા છું એમ અજ્ઞાન આવતું. ત્રણસો વીસ કાથામાં બહુ ચોખ્ખું કહ્યું છે કે પરમ ભાવને ગ્રહણ કરનારી શુદ્ધ દ્રવ્યાર્થિકનીથી જોવામાં આવે તો આત્મા અકારક અવેદક છે, નિષ્ક્રિય છે. નિષ્ક્રિય હોવાથી એ મનમોક્ષના પરિણામને કરતો નથી, માત્ર જાણે છે. તો નિષ્ક્રિય પરમાત્મા છે તો એ પરિણામને કરતો નથી, તો પરિણામને કોણ કરે છે એ પ્રશ્ન થાય. પરિણામને પરિણામ કરે છે ત્યારે નિષ્ક્રિય સ્થિત થાય. દ્રવ્ય પર્યાયને કરે છે તો દ્રવ્ય સક્રિય થઈ જાય છે, નિષ્ક્રિય રહેતું નથી, અકર્તા રહેતું નથી. હા, તો નિષ્ક્રિય દ્રષ્ટિનો વિષય દ્રષ્ટિમાં આવી શકે જ નહીં. અને બધા જ્ઞાનીઓએ કહ્યું છે, આ પૂજ્ય બેનસીના વચનામૃતમાં 201માં આવ્યું છે કે આત્મા નિષ્ક્રિય અને અપરિણામી છે. ગુરુદેવે તો ઠોકી ઠાકી વેગાડીને કહ્યું છે એમ. એક જ્ઞાનીને માને છે, બધા જ્ઞાનીને માને છે, બધા જ્ઞાનીનો એક જ મત હોય. ચોખ્ખો પાઠ છે નિષ્ક્રિય. શુદ્ધ પારિણામિક ભાવ નિષ્ક્રિય છે. નિષ્ક્રિય થી કો અર્થ, નિષ્ક્રિયનો અર્થ શું છે કે નિષ્ક્રિયા કયો તમે? હા, બંધના કારણ ભૂતે રાગાદીની ક્રિયા એનો કરતા નથી. કેમ કે તદ્રુપો ન ભવતી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા કેમ નથી કે સંક્રમણ પામતું નથી ને એ રૂપ થતું નથી માટે કરતા નથી. એ માત્રકારી સામાન્ય સ્વભાવ, એની થતી વિશેષ અવસ્થા, એમાં વ્યાપક નથી. વ્યાપક કેવું વ્યવહાર છે, તદ્રુપો અનુભવતી તે કારણે તે બંધના કારણભૂત જે ક્રિયા એનો કરતા નથી. બોલો, જો એક સમય કરે તો સૌ સમય ક્રિયા જ કરે ને, તો પછી મોક્ષ જ ક્યાંથી થાય? પછી કે મોક્ષના કારણભૂત જે ભાવના એનો પણ આત્મા કરતા નથી. સમ્યક દર્શનાન ચારિત્રના નિશ્ચય રત્નત્રયના પરિણામ જે મોક્ષનું કારણ કહ્યું ગાથામાં એનો કરતા ભગવાન આત્મા નથી. તદ્રુપો ન ભવતી તે રૂપે આત્મા થતો જ નથી, નિષ્ક્રિય સક્રિયમાં જતો નથી ને, તે કારણે તે આત્મા થાય છે ને જાણે છે કરતો નથી. આત્મા અકર્તા છે એ જૈન દર્શન ની પરાકાષ્ઠા છે. આ સામાન્ય આત્માની વાત કરે, વિશેષમાં કર્તા કર્મ ના ક્રિયાના ભેદો છે બધા. સામાન્ય સ્વભાવ અકર્તા જેના લક્ષમાં આવશે એને પર્યાય ની સક્રિયતા રહેશે પણ કર્તવ બુદ્ધિ છૂટી જશે એટલે રાગ ના સ્થાને વિતરાગ ભાવ પ્રગટ થઈ જશે. આ વિધિ છે, બીજું કઈ વિધિ છે? બહુ આવે છે નિષ્ક્રિય, બહુ આવે.